તારીખ 10/7/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 404 અને 405 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 370.
ઉપયોગ ચાલ્યો જાય છે, સ્વરૂપમાં ઊંડે ઊંડે ઉપયોગ ચાલ્યો જાય છે. સ્વરૂપ સ્વસંવેદનનો ઉપયોગ છે અને એમાં એ દશાના કાળમાં ઊંડાણમાં આત્મભગવાનના દર્શન થાય છે. ભગવાન સ્વરૂપ પોતાનો આત્મા પરમપદ પરમેશ્વર પદ એવા જીનપદનું દર્શન થાય છે. નિજપદ એવા જીનપદનો દર્શન થાય છે. જેમ કોઈ મોયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય, બહાર તો જમીન જમી જેવી જમીન દેખાય પણ કોઈ મોયરું ઊંડે ઊંડે આવી દેખાય, આગળ જતા એ ભવ્ય પ્રતિમા ભગવાનના હોય તો દર્શન થાય. એમ થાય ઘરે આ તો માયા મોયરામાં આવા સુંદર ભગવાન બિરાજમાન હશે, કોઈ ખ્યાલ પણ ન આવે, ઉપરથી ખ્યાલ ન આવે. એમ ઉપર ઉપર ઉદય ભાવમાં જોતા, જ્ઞાનીને ઉદય ભાવમાં જોતા એ અંદરના ઊંડાણમાં ભૈરામાં ભગવાનના દર્શન કરે છે એનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે. તો કેવી રીતે અંદરમાં કેવા ભગવાનના દર્શન કરે છે? અંદરમાં પોતે આત્મા શ્રીન પદની મૂર્તિ છે, એ મૂર્તિના દર્શન થાય. અહીંયા તો એમ કહે છે કે સામે ચાલીને જ્યાં ઉપયોગ અંતરના ઊંડાણમાં ગયો ત્યાં સામે ચાલીને ભગવાન દર્શન દે છે. પોતે તો અહીંયા પોતાના ઘરમાં ભગવાનનું સ્મરણ કરે છે પણ ઉપરથી ભગવાન આવીને દર્શન દે છે. ભગવાન દેવાસ્થાન હોય ત્યાંથી ઉઠીને એને ત્યાં તો બધી ઘણી કોઈ અલંકાર ભાષાના કર્યા છે. ભગવાન તો શાંતિથી પોતાના સ્વસ્થાનમાં હતા, ત્યાં અંદરમાં ખળભળાટ થયો, મારું સ્મરણ કરે છે, મને તીવ્રપણે યાદ કરે છે, મારે ત્યાં પહોંચવું જોઈએ. પોતે પરિશ્રમ લઈને ત્યાં દર્શન લેવા જાય છે. ભગવાન પોતે એને દર્શન દે છે એટલે કે પોતે પ્રગટ છે, એ પ્રગટ સ્વરૂપે એનું દર્શન થાય છે. સ્વરૂપે કરીને તો અનાદિ સિદ્ધ છે, અનાદિ પ્રસિદ્ધ છે, પ્રગટ છે, એનું દર્શન થાય છે. જો ઉપયોગ ઊંડાણમાં જાય તો જેમ મોયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય તેમ એ દ્રષ્ટાંત છે. ઊંડાણમાં આત્મ ભગવાન દર્શન દે છે. વેદ જ્ઞાની જીવને મતિ સ્વરૂપના વિકલ્પો જ્યારે તૂટીને નિર્વિકલ્પ દશા થાય છે, એ નિર્વિકલ્પ દશા નિર્વિકલ્પ સ્વરૂપ એવા ભગવાનના આશ્રયે થાય છે, ભગવાન આત્માના આશ્રયે થાય છે, એટલે એ દશામાં ભગવાને એને દર્શન દે છે કહેવાય છે. ગુરુદેવ શ્રી એમ કહેતા કે કેવળ જ્ઞાનમાં જીવન ભગવાન આત્મા ગણાય છે, બસ બરાબર એવો ભગવાન આત્મા નિર્વિકલ્પ શુદ્ધ યોગના કાળમાં ચતુર્થ સ્થાને સાધકને સમ્યક દ્રષ્ટિને ચારેય ગતિમાં ચારેય ગતિના સમ્યક દ્રષ્ટિને એવો જ ભગવાન આત્મા દર્શન
થાય છે.
ભગવાન હાજર છે અને જેમ કોઈ બારણે ઉભો ઉભો બારણાની હાંકળ ખખડાવે, ડોરબેલ મારે વગાડે છે, અત્યારે એ સિસ્ટમ છે, સામ દાબી વગાડે છે. કારણ પરમાત્મા અનાદિથી એના દરવાજા ખખડાવે છે, કોઈ રીતે ઉઘાડ તારા મિથ્યાત્મના પટલ ખોલીને દરવાજા કમાડ ખોલી નાખ, તો પોતે સાક્ષાત હાજરા હાજર દર્શન દેવા માટે ખડો છે. પોતે પોતાની વૈભાવિક પ્રવૃત્તિ માંથી નવરો થતો નથી, વિભાવની પ્રવૃત્તિ માંથી પોતે નવરો થતો નથી. અને વિભાવની પ્રવૃત્તિમાં બહારમાં એટલો રસ છે આ જીવને, એ રસ માંથી એને દિશા બદલવી, એક ક્ષણ સેકન્ડ માટે પણ દિશા બદલવા કોઈ કાર્ય.
આમ તો નવરો જ છે ને,
કરી શકતો નથી પણ એવું માનતો નથી, કરી શકું છું એમ માનીને ધસે છે પરપદાર્થના કાર્યોમાં. કરી શકું છું એમ માનીને ભાવથી ધસે છે, પાછો પડે છે, માર ખાય છે, દુઃખ થાય છે એનો, તો પણ બધો આવી વાત.
ચોવીસ કલાક નવરો
જ્ઞાનથી એનું બળ તૂટવું જોઈએ. આમ તો દ્રવ્યાનું યોગ સૂક્ષ્મ ને ગંભીર છે, રહસ્યમય છે, પણ સમૂહ દર્શન પ્રાપ્ત કરવા માટે તો દ્રવ્યાનંદ યોગ નો જે મોટા સિદ્ધાંતો છે એટલા એને માટે પ્રયોજન પર્યાપ્ત છે. અન્ય દ્રવ્ય ભિન્ન હોવાથી એનું કાર્ય આ આત્મા કરી શકતો નથી, એટલે પર પદાર્થના કાર્યો કરવાની વૃત્તિરૂપ જે રાગ, એ રાગનું જોર એને તૂટી જવું જોઈએ. કરી શકતો નથી પછી. બીજું કે હું મારામાં વ્યાપું છું અને અન્ય કોઈ પણ દ્રવ્યમાં હું વ્યાપી શકતો નથી, તેથી ત્યાં સુધીની મારી પહોંચ નહીં હોવાથી હું અન્ય દ્રવ્ય પ્રત્યે પહોંચવા માટે જ પાંગળો હતો. જ્યાં આધાર છૂટી ગયો, આત્મ બે દ્રવ્યની ભિન્નતાનું જો જ્ઞાન કરે તો એનો રાગ મંજૂર છે. અને જેટલા પરદ્રવ્ય પ્રત્યેના કાર્યોની વૃત્તિનું ઉત્થાન છે એમાં ઉપાધિ અને દુઃખ અને આકુળતા છે એવા અનુભવવા લાગે. તો રાગાદી ભાવથી પણ એને નિવૃત્ત થવાનો, ઉદાસ થવાનો પ્રસંગ આવે. જો દુઃખ લાગે તો, દુઃખ ન લાગે તો એનો રસ, રાગનો રસ પણ એનો મટવાનો. ચાલો બીજી સંસારની પ્રવૃત્તિ કરવી નથી, સંસારના કાર્યો કરવા નથી, પણ હવે પૂજા ભક્તિ આદિ તો કાર્યો કરવા સ્વાધ્યાય, તો એવી પ્રશસ્ત રાગની, શુભ રાગની પ્રવૃત્તિમાં અને એના રસમાં રોકાય તો પણ એને રાગ રહીત ભગવાનના દર્શન થાય
નહીં.
એ રસ જુદો છે, આ રસ જુદો છે. એવો શુભરાગનો રસ આત્મરસથી વિરુદ્ધ છે, આત્માનો રસ એમાં આવે છે. તીવ્ર રસમાંથી નીકળેલા, સંસારના તીવ્ર રસમાંથી નીકળેલી વાત છે. કાર્યોનો ઘણો રસ ચડી જાય ત્યારે એમ કે ભાઈ તમે બધા ચોપડી લઈને બેસો છો, અમને તો મરવાની ફુરસદ નથી, એટલા બધા કામ માથે છે, એટલો બધો કામનો બોજો છે કે અમને તો મરવાની ફુરસદ નથી. મરવાની ક્ષણ આવે ત્યારે તો સોએ સો કામ એમને રાખી દેવા પડે છે, એમને જ ઉભા રહી જાય બધા કામ.
ત્યાં આવ્યા પછી પણ બધા વિકલ્પ ચાલતા હોય, એક જ સમજ માંગે. ત્યાં આવ્યા પછી પણ ઓલી બાજુના જ વિકલ્પ ચાલતા હોય, એક જ સમાન છે.
આ ઘણું જોર છે, અહીંયા વાત ચાલે છે સંસારથી વિમુખ થવાની, આત્માની વાત ચાલે છે, એમાં આત્માના વિકલ્પ ન થાય અને બીજા પાછા કાર્યોના વિકલ્પ થાય. ઘણું જોર છે એ બાજુ, ઘણો રસ છે એ બાજુનો.
શું કરવું હોય,
રસ લેવો વિરુદ્ધ રસ લેવો, એ રસ તોડવો હોય એથી વિરુદ્ધ રસ લીધા વિના આગળનો રસ મૂકશે. ઘણો લીધો છે આજે, એ રસ તોડવા માટે વિરુદ્ધ રસ કેળવવો પડે, અને એ વિરુદ્ધ રસ કેળવવા માટેના સ્વાધ્યાય આદિ બાહ્ય સાધન છે. બાહ્ય સાધન છે, અંતરંગ સાધન તો પોતાના પરિણામ છે. પણ અહીંયા એને એકલો પડે તો પરિણામ કામ કરતા નથી, એટલે નિમિત્તને સાથે રાખે છે, ઉપયોગ બદલવા માટે નિમિત્તને પકડે છે. શું છે કે કેમ બાદમાં વિકલ્પ જાય છે કે કિંમત ઘણી આપી દીધી છે, એમાં સુખ છે, એમાં જીત છે, એમાં અનુકૂળતા છે, એમાં મહત્તા છે, એમાં મોટાઈ છે, એની અધિકારી છે, ઘણી કિંમત આપીને એનું નિર્વિકલ્પ નિર્ણય છે. એ સંબંધીનો પણ નિર્વિકલ્પ નિર્ણય કાપો નિર્ણય, એ નિર્ણયને વશ પરિણામ ભાગે છે. પણ એટલો વિચાર નથી, કાળ મર્યાદિત છે, અને એની જો સાયદો તો સાયદો, નહીં તો જ્યાં વિકલ્પ જાય છે એ બધું મૂકીને ક્યાંક બીજે ઊંડે ઊંડી ખીણમાં ચકેલાઈ જવું પડશે. એ તો પોતાનું સ્વકાર્ય કરવામાં બીજા કાર્યો આડે ફુરસદ નથી, વિકલ્પો આજે ફુરસદ નથી, તો ભગવાન એને પ્રમાદ કહે છે. બરોબર, એને પ્રમાદ કહે છે. બીજા કામમાં લાગેલો છે અને આત્મ હિતનું કાર્ય કરતો નથી, એ જીવ પ્રમાદી છે. અને એવા પ્રમાદ છે આ જીવે પોતાનું માથું કરવામાં મણા રાખી અને પ્રમાદે કરીને આ જીવે પોતાનું ઊંડું કરવામાં, પોતાનું અકલ્યાણ કરવામાં, પોતાનું દુઃખ ઊભું કરવામાં કાંઈ બાકી રાખી નથી. એને સુખનો નિર્ણય કર્યો છે ને, એને સુખનો નિર્ણય કરી લીધો છે કે એ બધા કાર્યો કરતા હું સુખી થઈશ. પછી તો એના પરિણામ એને રોકવા હોય તો રોકી શકે, એને નિર્ણય વશ એ પરિણામ દોડવાના છે. પણ એવા વિકલ્પો ને એવા પ્રયત્નો તો અનાદિકાળથી કરે છો, કેટલો સુખી થયો એ બતાવો, એના પરિણામ સ્વરૂપે ફળ સ્વરૂપે કેટલો સુખી છો એ બતાવો, કે કેટલો દુઃખી છે એ બતાવશે, પણ બતાવ તો ખરો જે પરિસ્થિતિ છે એ તો બતાવ, કે એનો સરવાળો દુઃખ સિવાય બીજું કાંઈ નથી, દુઃખ જ છે. પ્રાય જીવ અશાતાને જ વેદે છે, શારીરિક અશાતા તો ક્યારે હોય, પણ માનસિક અશાતાને જ જીવ વેદે છે. બીજું કાંઈ કરતો માનસિક શાતા, માનસિક અશાતાને જ વેદે, દેવલોકમાં માનસિક અશાતાને જ વેદે છે. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન હોવાથી જેને સુખી થવું હોય એના માટે આ વાત કહેવાય છે, કે સુખી થવું હોય એને આત્માને સુખ શાંતિ જેને જોતા હોય એને માટે વાત છે. હજી જેને જગતના સુખ માટે દોડવું છે એને આ વાત છે. કાને જ નહીં પડે, કાને પડતી હોવા છતાં ખરેખર કાને નહીં પડે, અંદર એનું સ્થાન નહીં જાણે. જે સ્થાન એને જાણવું જોઈએ એ સ્થાન આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા મતિ સુખના વિકલ્પ ઉઠે, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પરભાવથી એવું રાગાદેથી જ્ઞાનનું, જ્ઞાનનું એટલે સ્વનું, સ્વનું એટલે જ્ઞાનનું જુદાપણાનો, ભિન્નપણાનો અથવા એકલા જ્ઞાન માત્રનો અનુભવ કરવાનો પ્રયત્ન કરતા સ્વાનુભવ ઉત્પન્ન થાય છે. અને એ સ્વાનુભૂતિની કળા છે, એ સ્વાનુભૂતિની કાર્ય પદ્ધતિ છે. કળા એટલે રીત, કાર્ય પદ્ધતિ એને હાથમાં આવતા, હાથમાં આવતા એટલે એ રીતે કદી એને કાર્ય કર્યું નથી. અનાદિથી ધર્મના બાને જે કાંઈ કર્યું એ આ સિવાય બધું કર્યું છે, આ રીતે કર્યું નથી. અંદરમાં સ્વાનુભવની કળા એને હાથ આવી નથી, એ રીતે એને પકડી નથી, બાકી બધું કર્યું છે. છ છ મહિના ઊંધા માથે રહીને તપશ્ચર્યા કરી છે, પણ પરથી ભિન્ન દેહાદિથી, ભિન્ન રાગાદિથી, ભિન્ન એવા જ્ઞાનમય આત્માને, જ્ઞાનમય સત્તાને અનુભવ કરવાની રીત એને હાથમાં આવી. માર્ગનો કરોડ રજ્જુ જે છે, આખા માર્ગની કરોડ રજ્જુ, શરીરની કરોડ રજ્જુ ઉપર આખું શરીર આધાર રાખે છે. એમ આખા માર્ગની અંદર આદિ મધ્યમાં એક ભેદ જ્ઞાન કાર્યકારી છે, એનાથી કાર્ય થાય છે પૂર્ણતા સુધી. એ તો વાત કીધી છે કે આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય, પૂર્ણતાપમાં એટલે અનંત ચતુષ્ટય પ્રત્યે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ પ્રત્યે એ કઈ રીતે પૂર્ણ દશા પ્રગટ થાય તેની બધી કળા હાથમાં આવી જાય છે. એ જ્યાં સ્વાનુભવ કરતા આવ્યો ત્યાં એને કેવળ જ્ઞાન પ્રગટ કરતા આવ્યું. જો એને સ્વાનુભવ કરતા ન આવ્યો તો નુકસાન એમાં કેવળ જ્ઞાનનું છે. કેવળું નુકસાન છે, કેવળ જ્ઞાનને ખોવાનું નુકસાન છે, નાનું સોનું નુકસાન નથી. જગતમાં તો થોડું નુકસાન પણ બરદાસ્ત કરવું નથી, સહન કરવું નથી. અહીંયા કેવળ જ્ઞાનનું નુકસાન થતું હોય તો કાંઈ એની તમા કરતો નથી. એને એમ કહે છે કે ભાઈ એનું ફળ બહુ આકરું છે, ફળ બહુ આકરું છે. જે પરમ પવિત્ર દશાનો તું અનાદર કરે તો એ અનાદરના ફળમાં કેટલું દુઃખ થશે એનો કોઈ હિસાબ કિતાબ માંડી શકાય એવું નથી. પોતાનું દુઃખ કલનું તો એટલું કે જેની અશાતા વેદનાને કહેવાનું સામર્થ્ય દિવ્યધનીનો વચન યોગ પણ ધરાવતો નથી. જૈન પરમેશ્વર પણ જેને એવા એવો વચન યોગ નથી કે એનું દુઃખ કહી શકે, એટલું બધું દુઃખ છે. વચન યોગ છે ભગવાનને, સર્વોત્કૃષ્ટ વચન યોગ છે તીર્થંકર દેવ ને, એ વાણીમાં એવું સામર્થ્ય જીવના અનંત દુઃખને કહે, વ્યક્ત કરી શકે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય, તે બધી કળા હાથમાં આવી જાય છે. આ અનુભવની કળા છે, અને તે અનુભવની કળા સર્વથા તો અનુભવ ગમે છે. વચન ગોચર બહુ મર્યાદિત હોવાને લીધે એ વચનની અંદર વિષય સ્પષ્ટ થતો નથી, એટલો સ્પષ્ટ થતો નથી પૂરેપૂરો. એટલે જેટલો વ્યક્ત થાય છે એના ઉપરથી અનંત આત્માઓએ એનું ગ્રહણ કર્યું, એ રીતનું ગ્રહણ કર્યું, એ રીત પ્રાપ્ત કરી, તો પોતે પણ વર્તમાન મતિસુદ્ધ જ્ઞાનમાં એવી શક્તિ ધરાવે છે કે જેટલું કહેવાય એના ઉપરથી એ કળાને ગ્રહણ કરી દે, પ્રાપ્ત કરી દે, અને પોતાના લાભના વિષયમાં પોતાની ચતુરાઈ ઓછી છે એવું છે નહીં. સંમી પંચેન્દ્રિયને પોતાના લાભના વિષયમાં બરાબર બુદ્ધિ કામ કરે છે, જ્ઞાન કામ કરે છે, ફક્ત એને દરકાર આપવી જરૂરી છે. પ્રમાદે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, પોતાને દુઃખ પહોંચાડવામાં ખામી નથી રાખી, એટલું બધું દુઃખ પહોંચાડી દીધું. શું કારણ છે? પ્રમાદ કે પ્રમાદ છે. પ્રમાદ એટલા માટે કહેવામાં આવે છે, બીજા જીવને લાગુ નથી પડતો, પણ જે જીવે આ હિત કરવાની વાત સાંભળી, સાંભળીને એનો વિરોધ ન કર્યો પણ સંમત કરી કે ના ના, વાત તો શ્રી ગુરુ કહે છે, ખરેખર મારા આત્માના હિતની જ વાત કહે છે, છતાં એ કામે લાગે નહીં એનું નામ પ્રમાદ, છતાં બીજા કામે લાગે ને એ કામે લાગે નહીં એનું નામ પ્રમાદ. એ પ્રમાદે આ જીવનું અહિત કરવામાં કોઈ બાકી રાખી નથી, કોઈ ખામી રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, ઉપયોગ એટલે સાવધાની, છતાં આ જીવ દરકાર કરતો નથી, આ જીવ સાવધાની રાખતો નથી, જાગ્રત થતો નથી કે હું મારું અત્યારે જ કાંઈ જ ન કરી દઉં. એકવાર બીજા કામ ઊભા રહી જાય, બીજા કામમાં પોતાનો વિકલ્પ ન જાય, એના વિકલ્પ નિમિત્તે થતા હોય, નિમિત્તે હો વિકલ્પ કરી દે છે તો પ્રશ્ન જ નથી, પણ કદાચ વિકલ્પ નિમિત્તે થતા હોય એવા બધા કામ એકવાર ઊભા રહી જાય, અને પરમહિતનું સર્વોત્કૃષ્ટ કામ કરવામાં એકવાર જાગૃતિ લાગીને લાગી જાય તો એને લાભ નુકસાનનો સર્વયું કાઢીએ તો શું એમાં નુકસાન છે, શું લાભ છે? નુકસાન તો કાંઈ નથી, કેમ કે ગમે તે પરિસ્થિતિમાં પછી એને દુઃખ નહીં થાય, પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુખ વધવાનો એનો પુરુષાર્થ ને વિધિ ઉલ્લાસ થઈ જશે. આ પરિસ્થિતિ આટલો મોટો
લાભ,
પણ જેને જેને પ્રત્યક્ષ લાભ માન્યો છે એ લાભ નહીં નુકસાન છે, એ જીવને લાભ નથી પણ નુકસાન છે, એ લાભ માનવો એના જેવડું બીજું નુકસાન નથી. આમ છે આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. પોતાના ઉપર ઉતારે છે બધી વાતો, જાગૃતિ આવવા માટે આવા બધા ટુકડા કોઈ કોઈ પત્ર ની અંદર આવી ગયા છે. પ્રાપ્ત કરવું તો અંતર્મુહૂર્ત નો પુરુષાર્થ માગે છે. એક અંતર્મુહૂર્ત સુધી સંપૂર્ણ પરમેશ્વર પદમાં છોટી જવો જોઈએ, અને તે પણ છઠ્ઠી સાતમી ભૂમિકા આવ્યા પછીની વાત છે. એ પહેલા તો સીધું કોઈ મિથ્યાત્મમાં કાંઈ ઉપયોગ લાગી જાય એવું તો કોઈ વાંધો નથી, ચોથું સ્થાન પ્રાપ્ત કરે. ત્યાર પછી વિશેષ કરડા પુરુષાર્થી છઠ્ઠી સાતમી સ્થાનની મુનિ દશા પ્રાપ્ત કરે, પછી અંતર્મુહૂર્ત ચોંટી જાય. તો પણ સમ્યક દર્શન માટે અંતર્મુહૂર્ત નથી, એક જ સમય લે થશે. મિથ્યાત્વનું જવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી, સંકેતની પ્રાપ્તિ એક જ સમયમાં છે. ગુરુદેવ પ્રશ્ન લેતા હતા કે અનાદિની ભૂલ ભાંગવા માટે કેટલો સમય જોઈએ આ જીવને, તો કે એક જ સમય, બીજો સમય નહીં. આટલો માર્ગ સગવડતા વાળો છે, એક સમયની ભૂલ નથી માંગવી આ જીવ, કેટલો એનો પ્રમાદ તીવ્ર એ વિચાર કરવા જોઈએ. પ્રમાદ નો ભૂલ છે એનો પ્રમાદ કેટલો તીવ્ર, અથવા એની બેદરકારી કેટલી, એનો પોતે ખેદ કરે છે. આવો પ્રમાદ અતિશય ખેદકારક વિષય છે. એમ અંદરમાં પોતાને એનું દુઃખ ન લાગે, ખેદ ન થાય, તો હળવાશે નથી આવે. એનું જે ભારે કર્મીપણું છે અથવા અયોગ્યતા છે, એ યોગ્યતામાં ક્યાંથી આવે? કે પોતાના કાર્ય માટે જે બેદરકારી સેવાય છે એનું એને અંદર માન દુઃખથી જોવું જોઈએ, ત્યારે એનાથી છૂટો થાય, નિવૃત્ત થાય, એ પરિણામથી આગળ વધી શકે. પરિણતિ એ બંધન ઘણો છે, જેને પરિણતિ જે થઈ ગઈ છે એ પરિણતિ મોડી પડતી નથી, એની શક્તિ ઘટતી નથી. અને ત્યાં સુધી ઉપર ઉપરના વાંચન વિચાર, તત્વજ્ઞાન સંબંધીના વિકલ્પો, એ બધા બેકાર જાય છે, કોઈ કાર્યકારી થતા નથી. ભાવાત્મક વિષયમાં જાઓ, જીવ આળસ ક્યારે કરે છે કોઈ કામમાં, કે એને રસ ન હોય ત્યારે. એને રસ ન હોય તો એ કામ કરવાની આળસ થાય. જગતની રુચિ આળસે ક્યારે? કે સમય સારી વાગનાયકની રુચિ થાય ત્યારે. આળસ શબ્દ તો ઘણી જગ્યાએ વપરાણો છે. પ્રમથ શબ્દ, પ્રમાદ, પ્રમથ છઠ્ઠાગુણ સ્થાનને પ્રમથ કહે છે. મોક્ષ માર્ગ વિશે પ્રમથ નામનું છઠ્ઠું ગુણ સ્થાન છે, કે જ્યાં મુનિઓ અંતર સાવધાની પૂર્વક બારમા પંચ મહાવ્રત અહિંસા આદિનું પાલન કરે છે. ઉત્કૃષ્ટ જગતમાં જેની જેનો જોટો ન જડે એવી ઉત્કૃષ્ટ અહિંસા, એકેન્દ્રિયાદી જીવ હિંસા ન થાય, એના પ્રાણ રક્ષા થાય એવી ચર્યા પાંચ સમિતિ વૃત્તિ, એવી ચર્યા સમિતિ વૃત્તિ પૂર્વક, એથી અહિંસા પાળે. ભગવાન કહે છે કે તારો પ્રમાણ છે આ જે દર્શન છે, પ્રમાણ કયો છે? એને અવગુણના ગુણ સ્થાનક તરીકે નામ આપ્યું. લોકોમાં તો એટલી અહિંસા છે જ નહીં આ જગતમાં, કોઈ સંપ્રદાયમાં નથી, કોઈ વ્યવહારમાં નથી, કોઈ રૂઢિમાં નથી, કોઈ રીત રિવાજમાં નથી. જૈન દર્શનને વ્યવહારિક અહિંસા, પર દયા નથી, એટલી સમજીએ લીધું છે કે જેની પરદયાનો વ્યવહારનો વિષય આટલો ઉત્કૃષ્ટ હોય તો એનો પરમાર્થનો વિષય કેટલો ઉત્કૃષ્ટ હશે. આજે વિચિક્ષણ જેવે વિચાર કરવા જેવો વિષય છે, કે તો એનો પરમાર્થનો વિષય કેટલો ઉચ્ચ કોટીનો હશે. જેનો વ્યવહારનો વિષય આટલા આટલી ઉચ્ચ સ્તરનો છે, આટલી ઉચ્ચ કોટીનો છે, તો એનો પરમાત્મા વિષય કેટલી ઉચ્ચ કોટીનો છે. આ એક બરોબર વિચારવાન જીવને વિચાર કરતો મૂકી દે એવો વિષય. એકવાર ભાવનગર પધાર્યા હતા હજુભાઈ ના બંગલે, ભગવાન છગન વાળા પ્રજાભાઈ ના બંગલે ઉતારો હતો પાસે. અંગત વાત ક્યાંક મોજ પડી હોય તો એનો રસ્તો કાઢે બુદ્ધિથી, કોઈ ઝઘડો હોય, કોઈ તકરાર હોય, કોઈ વાત ન પતતી હોય, સમાધાન ન થતું, ડાયો માણસ હોય, પણ આત્માને જન્મ મરણ થી છોડાવે એનું નામ દાપણ છે ને એનું નામ વિચિક્ષણતા છે. સંસારની વિચિક્ષણતા એ ખરેખર વિચિક્ષણતા નથી, એ પરિણામ તો કર્મ બાંધવાનું છે. બધા આ માર્ગ છે એ જન્મ મરણ થી છૂટવાનો માર્ગ છે. એટલી જો એની કિંમત આવે તો આ જીવ આ માર્ગ શું છે, કેમ છે, કેમ પ્રાપ્ત કરાય એમાં રસ લેશે, નહીં તો આ જીવ એમાં રસ નહીં. એમ કહીને આની કિંમત શું છે એ મૂકી દીધી. અંગત રીતે માણસ ડાયો છે, આ તો યોગ થયો છે. પ્રત્યક્ષ યોગમાં તો નાની વિશેષ કરુણા હોય, ડાયો માણસ છે, જો આને કિંમત આવી જાય કામ કરી જાય. એમાં બે રીતે કામ થાય છે. જો અંતરંગમાં એ પોતાનું કામ કરી જાય તો પણ એ બહુ મોટી શાસન પ્રભાવના છે. અને એવા માણસ જો અંતરંગમાં કામ કરે તો એનું સમર્પણ એટલું મોટું વધી જાય કે બહારમાં પણ એવી જ મોટી પ્રભાવના થઈ જાય. અંતર ભાઈ બે પ્રભાવના. ક્યારેક બાજે છે કે સીધું એવું કોઈ કહે, જ્ઞાની એવું કોઈ સીધું કહે, એવું યોગ ક્યારેક બને. સમષ્ટિગત ઉપદેશ ચાલે, એમાંથી લાયક હોય પોતાના માટે પકડી લીધી પાત્ર લીધી હોય, વ્યક્તિગત કહેવાનો પ્રશ્ન ભાગ્યે જ બને. મૂળ બધાવાદ કોઈ રહસ્યભૂત કાર્ય પદ્ધતિનો જે વિષય છે એ નિર્જ્ઞાનનો વિષય છે. અને એ કળા હાથમાં આવી જાય તો એ જીવ કેવળ જ્ઞાન સાથે એની કિલી શરૂ થાય છે. એ જીવ અવશ્ય કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એનો સંસારનો નિબેડો આવી જાય છે. ચારેક ગતિના દુઃખથી એ છૂટી જાય છે. જ્યાં કોઈ સમાધાન અસમાધાન નથી ત્યાં કોઈ સમસ્યા પણ નથી. જ્યાં કોઈ અસમાધાન નથી ત્યાં સમસ્યા શું, ત્યાં કોઈને મૂંઝવણ રહેતી નથી. ચાર ચાર સાધન પાંચ. અજ્ઞાની જીવ આ બધું ક્ષણિક છે, સંસારની ઉપાધિ દુઃખરૂપ છે એવા ભાવથી વૈરાગ્ય કરે છે. એમ 404 ગુણમાં અસ્થિથી કેવળ જ્ઞાન સુધી મુક્ત દશાનું કારણ બતાવ્યું છે, એમ અહીંયા સંસાર દશાનું કારણ બતાવ્યું છે. આ સંસાર કેમ મટતો નથી, અનિવાર્ય જીવને વૈરાગ આવ્યો છે આ સંસાર ઉપર. સંસાર ઉપર, સંસાર એટલે સંસારના પ્રસંગો, સંસારમાં પ્રસંગોમાં રહેવું, એના ઉપર આ જીવને ઘણો વૈરાગ આવ્યો છે. તો એને શું વિચાર્યું છે, એ વખતે આધાર શું લીધો છે કે આ બધું ક્ષણિક છે. કોઈ પ્રિયજનની મૃત્યુ થાય, એને મને ઘરે આટલી જિંદગી તો ઘડીકમાં ચાલી ગઈ, ક્ષણિક છે, સંસાર છે, એ બધો ક્ષણિક છે. અને આ બધા સંસારની અંદર અનેક પ્રકારની ઉપાધિ વાળા કાર્ય, અનેક જાતની ઉપાધિ, એની અંદર ઉપાધિ વારવી પડે છે, માટે આ બધું દુઃખરૂપ છે એવા ભાવથી વૈરાગ્ય કરે છે. પણ મારો આત્મા જ આનંદ સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ છે અથવા પૂર્ણ છે, પૂર્ણતા વાળાને બીજી જરૂર નથી, જરૂરિયાત વાળાને ઉપાધિ કરવી પડે છે, જેને જરૂરિયાત નથી એને ઉપાધિ કરવી પડતી નથી. એવા અનુભવ પૂર્વક નો સહજ વૈરાગ્ય શું છે, વૈરાગ્ય તો આવે છે
બરોબર,
વૈરાગ્ય નું જે પડખું એને પકડ્યું છે એ સર્વથા ખોટું નથી. એક ન્યાય તે યોગ્ય છે કે ખરેખર સંસારના બધા પ્રસંગો ક્ષણિક છે, કોઈ કલાકનો ખેલ છે તો કોઈ વર્ષોનો ખેલ છે, કોઈ દિવસોનો ખેલ છે, કોઈ મહિનાઓનો ખેલ છે, પણ બધા ખેલ પૂરા થઈ જાય છે. કોઈ અનાદિ અનંત કોઈ ખેલ ટકતો
નથી,
એટલે બધું ક્ષણિક છે. એ તો જેને સર્વ સામાન્ય અનુભવ ગોચર છે એની ના નથી. અને સંસારના કાર્યોમાં કેવળ ઉપાધિ છે એ વાત પણ બધાને સર્વ સામાન્ય અનુભવ ગોચર છે. એટલે એક ન્યાય તે વાત ખરી હોવા છતાં બીજો ન્યાય સાથે સાથે બરાબર હોવો જોઈએ. શું કે છે, અસ્થિ નાસ્તિના બે પડખા બરાબર હોવા જોઈએ. નાસ્તિનું પડખું તો જીવ પકડે છે, કેમ કે ત્યાં ઊભો છે નાસ્તિમાં, એટલે એને અનુભવ થાય છે કે આ સંસારની અંદર બધું ક્ષણિક છે અને આ ઉપાધિ વાળો સંસાર છે, ઉપાધિ ઘણી છે. ક્યારેક થોડીક સાતાનો પ્રસંગ આવે છે, પણ મુખ્યપણે તો સાતામાંથી જ જીવને સમય પસાર કરવાનો રહે છે, ઉપાધિમાં જ જીવને સંસારમાં ચાલવાનો રહે છે. અને એથી એને સંસારથી છૂટા થવા માટેનો ભાવ, એ રૂપ વૈરાગ, એટલે સંસાર પ્રત્યેનો રસ ઘટે છે. પણ બીજું પડખું જો હાથમાં ન આવે તો એ રસ ઘટેલો પાછો વધી જાય, આ પરિસ્થિતિ થાય છે. દુઃખનો આધાર ખોટો છે, દુઃખનો આધાર એને પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય નથી થયું, અને તેથી આકુલતાથી એના અવલંબને એને દુઃખ લાગ્યું. સુખની સાથે મીંડવીને દુઃખ લાગ્યું નથી, એમ જ્ઞાનમાં સુખ છે અને રાગમાં દુઃખ છે. મોક્ષ અધિકાર સમય સાથે રાગનું લક્ષણ આકુલતા છે, જ્ઞાનનું લક્ષણ અનાકુલતા છે, એ વાત લીધી છે. 294 ગાથા 181. તો એને દુઃખ ક્યાં લાગવું જોઈએ, કે જ્ઞાનમાં સુખ ભાસવું જોઈએ સાથે સાથે. જો જ્ઞાનમાં સુખ ન ભાસે તો રાગમાં દુઃખ પણ નહીં ભાસે. કારણ કે સુખ દુઃખ તો અપેક્ષિત છે, દ્વંદ્વ છે, જોડકું છે. જ્ઞાનમાં એને સુખ ભાસવું જોઈએ અને રાગમાં એને દુઃખ તો અહીંયા ઉપાધિમાં દુઃખ લાગે છે. કોઈ કાર્ય મુશ્કેલી વાળું હોય, ન થતું હોય ત્યારે એને આકુરતા થઈ જાય, માંડ માંડ પહોંચવું, એ બહુ સ્ટ્રગલ કરીને કામ કર્યું, મથામણ કરીને, એ બધી ઉપાધિ દુઃખરૂપ લાગે છે. એક ન્યાય નથી એમ નથી કહેવું, એક ન્યાય એ વાત ઠીક છે, પણ છતાં એનો સાંગો પાંગ વિચાર કરે છે. સમ્યક ની કિંમત અહીંયા છે, સમ્યકની કિંમત જ અહીંયા છે કે જેના બધા પડખા સાચા છે, એ રીતે જેનું પરિણમન છે તે પરિણમન સમ્યક છે. કે જેના બધા પડખા નિર્દોષતાને જ ઉપજાવનારા છે, બધા પડખેથી એક જ વાત એ સમ્યક છે. નાસ્તિનું મૂલ્યાંકન જ અસ્થિથી કરવું જોઈએ, નહીં તો વૈરાગ ના કરે. એવા વૈરાગ હોય કે એમ લાગે કે વૈરાગ ની મૂર્તિ જોઈ ગયો, એવો વૈરાગ હોય શુકર લેશે બરોબર. પાછો મૂળ અસ્થિ હાથમાં ના આવી હોય એટલે હવે એ વૈરાગ ના ભાવ અસરી જાય છે, પણ પાછા રાગાથી ભાવ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિ આવ્યા વિના રહેતી નાજી રાગ રહિત જે સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ જે રાગ રહિત છે, એના આશ્રયે એની પકડમાંથી આ વિરાગ આવવો જોઈએ એમ કહેવું છે. એના બદલે એને અવલંબન લીધું બાહ્ય પ્રસંગનું કે આ બધું ક્ષણિક છે. ક્ષણિક છે એ વાત સાચી છે, પણ એનો એકાંત થાય છે અહીંયા, એનો અહીંયા એકાંત થાય છે. પડખું સાચું હોવા છતાં એકાંત હોવાને લીધે સમ્યક નથી, પડખું સાચું હોવા છતાં એકાંત હોવાને લીધે સમ્યક નથી. એવો જ વિષય થોડો પદાર્થને વ્યવસ્થાનો અને બંધારણનો છે કે કોઈ એમ સમજે છે કે ભાઈ આ વાત બરાબર કહે છે, તો એ વાતનો અર્થ એને બુદ્ધિગમ્ય રીતે બરાબર બેસે છે, પણ પદાર્થ એને ભાઈશો નથી. એ જ પદાર્થ એને કોઈ બીજી રીતે કહે ત્યારે એને પોતે જે રીતે એની કલ્પના કરીને એ પદાર્થનું ચિત્ર પોતાની કલ્પનાની મર્યાદામાં ફિક્સ કરી નાખ્યું છે, એને બહાર જાય છે બીજી વાત. આવું તો ન હોય, આવું તો ન હોય, આ વાત બરાબર નથી લાગતી. તો એ વાત બરાબર નથી લાગતી એનો અર્થ શું છે કે એનું એ જ પદાર્થનું બીજું પડખું એની સામે આવ્યું, એનાથી વેદાન છે. માટે એક પડખું જે કહેવાયું તે બરાબર એની સમજણમાં સંમત થયું તે એકાંતે થયું છે, એટલે એની બીજી વાત સાચી છે એનો પણ નિષેધ આવે છે, સાચી વાતનો નિષેધ આવે છે. એવું બને આત્માના નિશ્ચય સ્વરૂપ માટે પણ એવું બને છે, અને આત્માના વસ્તુના બંધારણના વિષયમાં પણ એવું બને છે. ઉપાદ્રુવયુક્તમ સાથે દ્રવ્ય છે એ તો ગુણ પર્યાયવત છે, ખરેખર તો દ્રવ્ય નામ તો એ પર્યાયને દ્રવે છે એવી શક્તિ એવો સ્વભાવ હોવાને લીધે એ દ્રવણના કાર્યના ની મુખ્યતાથી એનું નામ દ્રવ્યાય. તો જે વસ્તુ છે તે છે, અને વસ્તુ નામ પણ અનંત ગુણાના વાસ હોવાને લીધે વસ્તુ કહી દો, એટલે કોઈ પણ ગુણના ની મુખ્યતાથી નામ હોય છે પદાર્થ. પદાર્થમાં એવું એક ગુણ નથી, અનંત ગુણ છે. ગુણ પર્યાય વત દ્રવ્ય, તો ગુણ અને પર્યાય બે છે દ્રવ્યમાં. આ સિવાય દ્રવ્ય તો કોઈ ત્રીજી ચીજ છે એમ કહીને તેને દ્રવ્ય ભરીશું. આ પ્રશ્ન છે દ્રવ્યતે વળી શું પછી ત્રીજી ચીજ, ત્રીજી ચીજ તો દેખાતી નથી, ગુણ અને પર્યાયો આ સિવાય ત્રીજું દેખાતું નથી, દ્રવ્ય દ્રવ્ય શું ચાલે છે આ બધું. એવું કે વસ્તુ છે એ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવે છે, અને ધર્મની મુખ્યતાથી સમ્યક દર્શન આદિ જ્ઞાતા દ્રષ્ટા પરિણામ વિતરાગ ભાવ જૈન ધર્મ એમ કહેવામાં આવે. એને સીધું એમ કે વસ્તુ અ પરિણામે છે, વેદક સ્વભાવે હોવા છતાં પણ અવેદક સ્વભાવે છે, વેદક સ્વભાવે હોવા છતાં પણ સ્વરૂપે કરીને અવેદક છે ને અપરિણામી છે. અરે લાકડું પડ્યું એમ કુટસ્થ છે એમ કહીએ છે, કુટસ્થ એક પડખું બરાબર પક્યું હોય પરિણામનશીલ છે એનું ના નથી, બીજું પડખું પણ એને બરાબર પકડવું જોઈએ. એકાંત થી આવું કરીએ અને જ્યાં એકાંત થાય ત્યાં બીજી રીતે સત્ય વાત આવે તો પણ એનો નિષેધ આવ્યા વિના નિષેધ આવે, આ દોષ ઉભો થાય. એટલે અહિયાં જે વૈરાગ ની વાત કરી છે વૈરાગ ની વાત થઈ છે કે અજ્ઞાન દશામાં પણ જીવને સંસાર પ્રત્યે વૈરાગ આવે છે, બધું ઉપાધિ વાળો સંસાર છે એમ લાગે છે, વૈરાગ એને થાય છે પણ ખરો, પણ આત્માના આશ્રયે એનો વૈરાગ નથી, સંસારની ઉપાધિના આશ્રયે એનો વૈરાગ છે. વૈરાગનું આશ્રય સ્થાન ઉપાધિ છે, ખરેખર વૈરાગનું આશ્રય સ્થાન આનંદ સ્વરૂપ પરિપૂર્ણ આત્મા હોવો જોઈએ એમ છે. એટલે તો અનેક અનેક કામ કરી જશે ને, તો અનેક પંચમારા ના છેડા સુધી વસ્તુ રહેવાની છે, અનેક કામ કરી જશે. મારો છે કાળ ઘણો છે, વિરાજક બળો ઘણા છે, તો પણ ગુરુદેવ ને નો પરિશ્રમ અલેખે જવાનો, કેવળ જ્ઞાન માં આવે એવું શુદ્ધ જ્ઞાન માં આવેલું પરમ સત્ય છે. મારો આત્મા જ આનંદ સ્વરૂપ છે એવા અનુભવ પૂર્વક નો સહી સહજ વૈરાગ્ય તેને નથી, અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવને એવો સહજ વૈરાગ્ય નથી. મારો આત્મા જ આનંદ સ્વરૂપ છે તેથી અનંત આનંદ સ્વરૂપ આત્મામાં જ હું રમું અને પરભાવથી અને પરદ્રવ્યથી ઉદાસ થાઉં એ પ્રકાર નથી, એ પ્રકાર સમ્યક પ્રકાર છે એ પ્રકાર એને આવ્યો નથી, અને ઉદાસ થયો છે વૈરાગ આવ્યો છે તો એ વૈરાગ સાચો નથી. એ શૈલી છે, એકનો નિષેધ નહીં થાપે, વિધિ સહિત નિષેધને થાપે છે અને એ યોગ્ય છે એમ જ હોવું. એમાંથી કોઈ વૈરાગ નો નિષેધ કરવા જતા રાગાદી માં ચંપલાવી દે છે, પછી એકલો નિષેધ ના વૈરાગ નો નિષેધ કરે એવો જ પડખો લે, ત્યાગ નો નિષેધ કરે વૈરાગ નો નિષેધ કરે જોર જોર અને વિધિ સ્થાપે નહીં તો શું થાય. એક તો જીવને સંસારનો રસ છે, વિષય ભોગ ઉપભોગનો રસ છે આ એમાં લાગી જાય છે, મારો આત્મા જ આનંદ સ્વરૂપ છે અને પૂર્ણ છે એવા અનુભવ પૂર્વકનો સહજ વૈરાગ્ય તેને નથી, તેથી સહજ શાંતિ પરિણમતી નથી, તેથી આત્માને સહજ શાંતિ પરિણમતી નથી, વૈરાગ આવે છે એમ કહે છે. પણ એ વૈરાગી જીવને પણ શાંતિ નથી હોતી. વૈરાગ હોય તો એને શાંતિ હારવાર હોવી જોઈએ, પણ શાંતિનું સરોવર જે આત્મા છે એમાં ડૂબકી લગાવી નહીં, એમાં લીન થયો ને એને શાંતિ પ્રગટ થતી નથી. એટલે વૈરાગ થાય છે પણ છતાં એને શાંતિ આવતી નથી. એકાંત થયો એનું કારણ છે. માણસ કહે છે ને ભાઈ તમે ગમે એટલી મહેનત કરો પણ એમાં કઈ ડાળિયા નહીં થાય, એનો અર્થ તમને એમાં સુખ ને શાંતિ નહીં થાય. એમ વૈરાગ આવ્યો પણ શાંતિ ન થઈ તો એ વૈરાગ શું કામનો?
વૈરાગ
એમાં નક્કી કઈક ભૂલ પડેલી છે, કઈક ભૂલ રહેલી છે. એવા અનુભવ પૂર્વક નો સહજ વૈરાગ્ય તેને નથી, તેથી સહજ શાંતિ પરિણમતી નથી. તેથી તેને સાચી શાંતિ, સહજ શાંતિ, આત્મિક શાંતિ અંતરમાંથી ઉત્પન્ન થતી, ગુણ સ્વભાવમાંથી ઉત્પન્ન થતી શાંતિ એને પ્રગટ થતી નથી. વૈરાગ્યને વશ તે ઘોર તપ કરે છે. આગળ વૈરાગ ઉપરાંત એ ઘોર તપ કરે છે. એક મહિનાનો ઉપવાસ, બબ્બે મહિનાના ઉપવાસ, છ મહિનાના ઉપવાસ કરે છે. ઘોર તપ કરવા છતાં પણ કષાય સાથે એની એકત્વ બુદ્ધિ એની તૂટતી નથી. જે ચાલતો વિકલ્પ રાગાદી ભાવ એ જ એનું સર્વસ્વ છે, ચાહે અશુભ ન હો કે ચાહે શુભ ન હો, એની સાથેનું એનું એક પરિણમન છે, એકત્વ બુદ્ધિનું પરિણમન છે. એનાથી જ્ઞાનમય સત્તા તદ્દન ભિન્ન છે એ વાત કોઈ રીતે એને અંદરમાં પરિણમતી નથી. એ રીતે એને ભેદ જ્ઞાન ની આવડી નથી. રાગાદી પ્રભાવથી ભિન્ન જ્ઞાન માત્રપણે હું છું એ પ્રયત્ન, એ પકડ એને જ્ઞાનની અભેદ ભાવથી આવતી નથી. એટલે એ રાગાદી ભાવથી અનાદિથી છૂટો પડી શકતો નથી, જુદો પડી શકતો. તેથી તેને આત્મ પ્રતપન એ શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે, એને તપ કહેવામાં આવે છે. આત્મ પ્રતપન ને ખરેખર તપ કહેવામાં આવે છે. પ્રતપ લીધો ને, ઘોર તપ કરે છે. પણ આત્મ પ્રતપન રૂપ જે ખરેખર નિશ્ચય તપ છે, ભગવાને જેને તપ કહ્યું છે એવું એને તપ પ્રગટતું નથી, અથવા એને એવું તેજ પ્રગટતું નથી. તપનો બીજો અર્થ થાય છે તેજ, આત્માની શોભા, આત્માનું તેજ, એવું આત્મ પ્રતપન એને પ્રગટ થતું નથી. એટલે એનું તપ તે ખરેખર તપ નથી, એને ભગવાને બાળ તપ પછી કહી દીધું છે. જ્ઞાન હોય તપ કહી દીધું, એ કારણે કહ્યું છે કે એની પાસે અષ્ટિનું કોઈ પડખું
વાદિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જય ઓ પરમ કૃપાળો.